નમસ્કાર અને સ્વાગત છે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં. આજે આપણે ગુજરાતી સાહિત્ય વિવેચનના એક બહુ જ મહત્વના પાસાને સ્પર્શવાના છીએ.
હા, રસ, સૌંદર્ય અને આનંદ.
બરાબર. અને આ ખ્યાલોને સમજવા માટે આપણે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના ખૂબ જાણીતો લેખ રસ, સૌંદર્ય ને આનંદમાંથી પસાર થઈશું. ત્રિવેદીજી તો ખબર છે ને, ગુજરાતી વિવેચનના મોટા ગજાના નામ છે.
ચોક્કસ, એમનું પ્રદાન ઘણું મોટું છે.
આપણો મુખ્ય ઉદ્દેશ એ સમજવાનો છે કે ત્રિવેદીજી સાહિત્ય અને જીવનના સંબંધને કેવી રીતે જુએ છે
અને સર્જક એ સંબંધને કેવી રીતે આકાર આપે છે.
હા, અને પછી ભાવક તરીકે એટલે કે આપણા જેવા વાચકોને રસ, સૌંદર્ય અને આનંદનો અનુભવ કેવી રીતે થાય છે, એનું સ્વરૂપ શું છે, આ બધું સમજવાનો પ્રયત્ન કરીશું.
ચાલો ત્યારે શરૂ કરીએ આ રસપ્રદ વિચાર યાત્રા.
આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તો ત્રિવેદીજી લેખની શરૂઆત જ એક મૂળભૂત વાતથી કરે છે, નહીં કે સાહિત્ય પછી એ કવિતા હોય કે વાર્તા.
હા, કોઈ પણ સ્વરૂપ
તે જીવનમાંથી જ આવે છે, પણ એ જેવું છે તેવું નથી હોતું, એમાં કંઈક ફેરફાર હોય છે.
બિલકુલ, એને ત્રિવેદીજી ઇષ્ટઘાટ કહે છે.
ઇષ્ટઘાટ એટલે કે સર્જકે ધારેલો, એને પસંદ પડેલો આકાર. એમને જીવનને એક અસીમ સમુદ્ર સાથે સરખાવ્યું છે.
હા, વિશાળ, અસ્તવ્યસ્ત.
બરાબર, જેમાં અસંખ્ય લહેરો, મોજા, અદૃશ્ય પ્રવાહો છે, પણ કોઈ ચોક્કસ આકાર કે દિશા નથી. જીવન તો બસ વહેતું રહે છે.
તો પછી એ આકાર ક્યાંથી આવે છે? આપણે આપીએ?
હા, ત્રિવેદીજી બહુ સ્પષ્ટ રીતે કહે છે, ઘાટ તો આપણે સંવેદનાથી, મતિથી, દૃષ્ટિથી, કલ્પનાથી આપીએ છીએ.
ઓ, એટલે આપણી સંવેદના અને કલ્પના જ જીવનની આ વિશાળ સામગ્રીમાંથી અર્થ તારવે છે.
અને સાહિત્યના સંદર્ભમાં આ કામ મુખ્યત્વે કોણ કરે? સર્જક.
એટલે કે સર્જક પોતાની રીતે જીવનને જુએ છે અને એને એક ચોક્કસ રૂપ આપે છે. ત્રિવેદીજી એવું કહે છે ને કે સર્જક પોતાની બુદ્ધિ કે પ્રજ્ઞાથી જીવનમાં અર્થને ઘાટ જુએ છે.
હા, અને અહીં જુએ છે શબ્દ બહુ મહત્વનો છે. તમે સાચું પકડ્યું. એનો અર્થ એવો નથી કે જીવનમાં ખરેખર એ જ અર્થ કે ઘાટ હોય છે, પણ સર્જક એને એ રીતે જુએ છે અને રજૂ કરે છે.
બરાબર, સર્જક નકલ નથી કરતો, અર્થઘટન કરે છે. ત્રિવેદીજી એક સરસ ઉદાહરણ આપે છે.
પેલું ભીંત પરના લીટાવાળું?
હા, કે જમીન પર ઢોળાયેલા પાણીમાં કોઈ આકૃતિ જોઈ લે, એમ સર્જક જીવનના અસ્પષ્ટ સંકેતોમાંથી પોતાની કલ્પનાને જીવનદૃષ્ટિ એટલે કે જીવન પ્રત્યેનો એનો જે અભિગમ છે એના પ્રમાણે એક સુનિશ્ચિત માળખું, એક સંવિધાન રચે છે.
એટલે એ આકસ્મિક નથી હોતું.
ના, ક્યારેક કોઈ વિદાય જેવો પ્રસંગ અચાનક ભૂતકાળને આકાર આપી દે એવું બને, પણ સર્જક આવા પ્રસંગોની રાહ નથી જોતો. એ સક્રિય રીતે પસંદગી કરે છે, સામગ્રીને મરોળે છે જેથી એનો ધારેલો હેતુ સિદ્ધ થાય.
આ વાત મને વૈજ્ઞાનિક અને સાહિત્યકાર વચ્ચેના તફાવત તરફ લઈ જાય છે. વૈજ્ઞાનિક તો તથ્યોને વળગી રહે, ખરું ને?
હા, ત્રિવેદીજી એ જ કહે છે, વૈજ્ઞાનિક હકીકતો ફેરવી શકતો નથી.
પણ સાહિત્યકાર?
સાહિત્યકાર વધુ સ્વતંત્ર છે. જો કોઈ નવી હકીકત મળે તો વૈજ્ઞાનિકે પોતાનો સિદ્ધાંત બદલવો પડે, પણ સાહિત્યકાર પોતાની કલ્પના અને હેતુ પ્રમાણે જીવન સામગ્રીમાં ફેરફાર કરી શકે, એને નવો ઘાટ આપી શકે.
એટલે આ એક સતત ચાલતી ગતિ પરાગતિની પ્રક્રિયા છે, વિચારથી શબ્દ સુધી અને શબ્દથી પાછા વિચાર સુધી.
ચોક્કસ, એમાં સતત પસંદગી અને ઘડતર ચાલ્યા કરે છે.
તો સર્જકની આ જીવનદૃષ્ટિ ખરેખર બહુ મહત્વની બની જાય છે. શું એનો અર્થ એવો થાય કે જે સર્જક કોઈ ચોક્કસ વિચારધારાને વરેલો ન હોય એની કૃતિ વધુ સારી ગણાય?
ત્રિવેદીજી એવું સૂચવે છે. હા, તેઓ કહે છે કે જેની દ્રષ્ટિ કુમારી છે એટલે કે પૂર્વગ્રહ મુક્ત, જે જગતને તાજગીથી ખુલ્લા મને જુએ છે, તે વધુ તટસ્થ અને સૌંદર્યલક્ષી કૃતિ રચી શકે છે.
અને એવી કૃતિમાં અર્થઘટનની શક્યતાઓ પણ વધુ હોય?
હા, બરાબર. તેનું અંતિમ તાત્પર્ય મુખ્યત્વે સૌંદર્ય જ હોય. ત્રિવેદીજીના શબ્દો છે, જેની દ્રષ્ટિ કુંવારી છે, વિશેષ તટસ્થ સાહિત્યકાર થવા સંભવ છે.
પણ જો કોઈ સર્જક, માની લો કે સમાજવાદી છે કે પછી ગાંધીવાદી છે, તો શું એ તો પોતાની માન્યતા પ્રમાણે જ પાત્રો અને ઘટનાઓ ઘડશે નહીં?
ચોક્કસ, ત્રિવેદીજી એ પણ નોંધે છે, કોઈ વાદને વરેલા કે નિશ્ચિત જીવન દર્શનવાળા સર્જકમાં આમ નહીં બને.
એટલે એ પોતાની માન્યતાને પુષ્ટિ મળે એવું જ કરશે?
હા, એવો પ્રયત્ન કરશે, અને જો એમાં કુશળતા ન હોય તો તો કૃતિ ઉપદેશાત્મક, કૃત્રિમ, અસ્વાભાવિક પણ લાગી શકે છે. ક્યારેક કલાનો ભોગ આપીને વિચારને ઠોકી બેસાડવાનો પ્રયાસ દેખાય.
એટલે ક્યારેક મહાન લેખકો પણ આવું કરે છે.
ત્રિવેદીજી ટોલ્સ્ટોયનું ઉદાહરણ આપે છે કે એમણે પણ ક્યારેક પોતાની વિચારધારા માટે કૃતિની સ્વાભાવિકતા અને સૌંદર્ય સાથે સમાધાન કર્યું છે.
આ પસંદગીની વાત કૃતિના અંતમાં કદાચ વધુ સ્પષ્ટ થતી હશે, ખાસ કરીને નાટક કે નવલકથામાં, કારણ કે વાર્તા તો ઘણા રસ્તે જઈ શકે.
બરાબર કહ્યું. ત્રિવેદીજી કહે છે કે લેખક પાસે સામાન્ય રીતે 2-5 શક્યતાઓ હોય છે, અસંખ્ય નહીં, અને તેમાંથી પોતાના હેતુને બંધ બેસતો અંત એ પસંદ કરે છે.
અને આ પસંદગી સભાન પણ હોય અને અર્ધસભાન પણ.
હા, જો કોઈ વિચારનો પ્રચાર કરવો હોય તો સભાન, અથવા ક્યારેક પરંપરાગત સંસ્કાર કે લોકરૂચિને કારણે અર્ધસભાનપણે પણ એ પસંદગી થઈ જાય.
દાખલા તરીકે,
જેમ કે મહાભારતમાં કૌરવોનો પરાજય અને પાંડવોનો વિજય, આ એક પસંદગી છે. અથવા કાલિદાસે શાકુંતલમાં દુષ્યંત અને શકુંતલાનું ફરી મિલન કરાવવા માટે શાપ અને વીંટી જેવી યુક્તિઓ યોજી, એ પણ અંતની એક પ્રકારની પૂર્વનિર્ધારિત પસંદગી જ દર્શાવે છે.
ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્રનું ઉદાહરણ પણ અહીં બંધ બેસતું લાગે છે.
હા, ત્રિવેદીજી એનો ઉલ્લેખ કરે છે
કે જો લેખક વ્યક્તિ સ્વાતંત્ર્યવાદી હોત તો કદાચ કુમોદ અને કુસુમના પાત્રોનો અંત જુદો હોત. લેખકની પોતાની જીવનદ્રષ્ટિ અહીં નિર્ણાયક બને છે.
બિલકુલ. અને રાવી પાઠકના વૈશાખનો બપોર કાવ્યનું ઉદાહરણ પણ જુઓ.
હા, પેલું ભૂખ્યા બાપ દીકરાવાળું.
હા, એમાં મજૂર મંડળી અમને મદદ કરે છે, પણ આ અંત કંઈ અનિવાર્ય નથી.
સાચી વાત છે, કદાચ મજૂરો એમને અવગણીને જતા રહે વધુ વાસ્તવિક લાગે.
પણ કવિને એ અંત ઇષ્ટ નહોતો, એમના કાવ્યના પ્રયોજનને અનુકૂળ નહોતો. ત્રિવેદીજીના શબ્દોમાં જ કહીએ તો મજૂર મંડળી બાપ દીકરા સાથે વહેંચી ખાય છે, એ અંત કંઈ અનિવાર્ય નથી, સંભવે છે. એટલું જ, સર્જક સંભવિતમાંથી પોતાને જે યોગ્ય લાગે એ પસંદ કરે છે.
ચાલો હવે આપણે લેખના એકદમ કેન્દ્રવર્તી મુદ્દા પર આવીએ. રસ, સૌંદર્ય અને આનંદ, આ 3 શબ્દો આપણે ઘણીવાર વાપરીએ છે, પણ ત્રિવેદીજી એમની વચ્ચેનો જે ભેદ પાડે છે એ બહુ સ્પષ્ટ છે. તો રસ એટલે શું?
ત્રિવેદીજીના મતે રસ એ આસ્વાદરૂપ છે.
આસ્વાદરૂપ એટલે કે?
એટલે કે તે કૃતિના વાંચન, શ્રવણ કે દર્શન દરમિયાન સમય સાથે ક્રમિક રીતે અનુભવાય છે, સ્ટેપ બાય સ્ટેપ.
જેમ જેમ આપણે વાર્તામાં આગળ વધીએ તેમ તેમ.
હા, પાત્રો સાથે જોડાઈએ, ઘટનાઓ અનુભવીએ, તેમ તેમ આપણામાં ભાવો જાગે, કરુણા, શૃંગાર, વીર, હાસ્ય વગેરે. પાછલા અનુભવોના સંસ્કાર ઉમેરાતા જાય છે અને આ રસનો અનુભવ વધુ ઘેરો બનતો જાય છે. એટલે જ કહ્યું, રસ એ આસ્વાદરૂપ છે, રસમાં ક્રમ છે, એ સમયની સાથે વહે છે.
રસપ્રદ. તો પછી સૌંદર્ય એનાથી કઈ રીતે જુદું પડે? એમાં ક્રમ નથી હોતો?
ના, સૌંદર્ય એક ક્રમિક નથી પણ યુગપત છે.
યુગપત એટલે?
એકી સાથે, સાયમલ્ટેનિયસલી. ત્રિવેદીજી કહે છે, કૃતિનું સૌંદર્ય એ કૃતિના અવગાહનને અંતે થતો યુગપત સાક્ષાત્કાર છે. જ્યારે આપણે આખી કૃતિ વાંચી લઈએ કે જોઈ લઈએ, પછી આપણા મનમાં તેનું જે સમગ્ર અખંડ સમન્વિત સ્વરૂપ ઉપસે છે, તેની જે એકસામટી અસર થાય છે, તે સૌંદર્ય છે.
અખંડ અનુભવ.
વાહ, સરસ સરખામણી. જાણે રસ એ પ્રક્રિયા છે અને સૌંદર્ય એ પરિણામી સમગ્રલક્ષી અનુભૂતિ છે. તો શું એવું કહી શકાય કે સૌંદર્ય એ રસનું જ પરિપક્વ રૂપ છે?
મોટે ભાગે હા. ત્રિવેદીજી કહે છે કે સૌંદર્ય જાણે રસને પચાવીને ઉત્પન્ન થયેલી સ્થિતિ છે, પણ તેઓ એ પણ નોંધે છે કે રસ વગર પણ સૌંદર્ય શક્ય છે.
એ કેવી રીતે? જેમ કે પ્રકૃતિનું કોઈ દૃશ્ય જુઓ, કોઈ સુંદર ચિત્ર, સંગીતની કોઈ ધૂન કે પછી કોઈ મુક્તક કાવ્ય. આમાં કદાચ સ્પષ્ટ કથા પ્રવાહ કે ક્રમિક રસ નિષ્પત્તિ ન હોય, છતાં તે આપણને સુંદર લાગે છે, એમાં રમણીયતાનો અનુભવ થાય છે, એ સૌંદર્ય છે.
સમજાયું. અને હવે ત્રીજો શબ્દ આનંદ. શું સૌંદર્ય અને આનંદ એક જ વસ્તુ છે કે પછી એમાં પણ કંઈક ભેદ છે?
અહીં ત્રિવેદીજી વધુ સૂક્ષ્મ ભેદ પાડે છે. તેઓ એક બહુ સરસ પ્રશ્ન પૂછે છે.
કયો?
મધ્યરાત્રિએ કોયલનો કાવ્યનો આનંદ અને ઓથેલોનો નાટકનો આનંદ એક જ છે, સરખી માત્રાનો છે?
ના, લાગે તો નહીં.
બરાબર. જવાબ છે ના. દરેક કૃતિનો આનંદ સરખો નથી હોતો. આનંદનું સ્વરૂપ અને તેની માત્રા કૃતિના અંત પર, તેના નિર્વહણ એટલે કે કથાનો ઉકેલ કે સમાપન અને સમગ્ર વિષયને જે રીતે રજૂ કરાયો છે તેના પર આધાર રાખે છે.
આ થોડું વધારે સ્પષ્ટ કરશો? જેમ કે ઓથેલો જેવી કરુણાંતિકામાં આનંદ કઈ રીતે હોઈ શકે? એ તો દુઃખદ છે.
સારો પ્રશ્ન છે. જુઓ, ત્રિવેદીજીનો આનંદ એ માત્ર સુખ કે હાસ્યનો પર્યાય નથી.
ઓકે.
તે એક ઊંડી ભાવસ્થિતિ છે જે કૃતિના સમગ્ર અનુભવ અને તેના અંતિમ તાત્પર્યમાંથી જન્મે છે. કરુણ કૃતિનો અંતિમ આનંદ કદાચ ગહેન શાંતિ, જીવનની કોઈ નવી સમજ કે પછી કરુણાની ઉદાત્ત ભાવના સાથે જોડાયેલો હોઈ શકે.
જ્યારે સુખાંત કૃતિનો આનંદ કદાચ મિલન કે વિજયની ખુશી સાથે જોડાયેલો હોય.
બરાબર. અંત જે છે ને એ સમગ્ર રસાનુભવને એક ચોક્કસ દિશા અને અર્થ આપે છે, અને તેમાંથી જે આનંદ નિષ્પન્ન થાય છે તે વિશિષ્ટ હોય છે.
તો ચાલો આપણે શાકુંતલ નાટકનું ઉદાહરણ લઈએ, જેનો ઉલ્લેખ આપે પહેલા કર્યો હતો. એમાં રસ, સૌંદર્ય અને આનંદ કઈ રીતે અનુભવાય એ સમજાવશો?
ચોક્કસ, ઉત્તમ વિચાર. જુઓ, શાકુંતલ જોતી વખતે કે વાંચતી વખતે દુષ્યંત શકુંતલાનો પ્રેમ, પછી વિરહ, કણવ ઋષિની વેદના, માછીમારનો પેલો રમૂજી પ્રસંગ, આ બધું જેમ જેમ પ્રગટ થાય છે તેમ તેમ શૃંગાર, કરુણ, હાસ્ય જેવા ભાવોનો જે ક્રમિક આસ્વાદ મળે છે તે રસ છે.
બરાબર. પછી?
પછી જ્યારે આખું નાટક પૂરું થાય ત્યારે તેના પાત્રો, ઘટનાઓ, સુંદર સંવાદો, કાવ્યાત્મકતા, એનું નાટ્યાત્મક બંધારણ, આ બધું મળીને જે એક સંપૂર્ણ સુઘડ અને પ્રભાવશાળી ચિત્ર આપણા મનમાં ઉપસે છે તે તેનું સૌંદર્ય છે
અને આનંદ.
અને અંતે જ્યારે દુષ્યંત અને શકુંતલાનું પુનર્મિલન થાય છે, શાપનું નિવારણ થાય છે, પ્રેમ અને ધર્મનો વિજય થાય છે, ત્યારે આપણા ચિત્તમાં જે એક ઊંડા સંતોષની, સંભાવની અને શાંતિની લાગણી જન્મે છે તે આનંદ છે.
એટલે આ આનંદ માત્ર હેપી એન્ડિંગને કારણે નથી?
ના, માત્ર એ કારણે નહીં, પણ એમાં જે મૂલ્યોની પુનઃસ્થાપના થાય છે એને કારણે છે. એ ઊંડો અનુભવ છે.
આ ઉદાહરણથી ત્રણેયનો ભેદ અને સંબંધ ખરેખર બહુ સ્પષ્ટ થાય છે. ત્રિવેદીજી સાહિત્યને બીજી કળાઓ જેમ કે ચિત્રકળા કે સંગીત સાથે પણ સરખાવે છે, ખરું ને?
હા, તેઓ કહે છે કે સાહિત્યની એક ખાસ વાત એ છે કે તેમાં મનુષ્ય વ્યવહારની સામગ્રી પ્રવેશે છે.
એટલે કે માણસના કાર્યો, એની વૃત્તિઓ, સંબંધો.
હા, સારા ખરાબ કાર્યો, સંબંધો, સંઘર્ષો, આ બધું સાહિત્યનો ઉપાદાન એટલે કે કાચો માલ બને છે. અને આને લીધે નીતિ અનીતિનો પ્રશ્ન સાહિત્યમાં લગભગ અનિવાર્યપણે આવી જ જાય છે,
જે કદાચ શુદ્ધ રંગોના અમૂર્ત ચિત્રમાં ન આવે.
બરાબર. જ્યાં માનવજીવન કેન્દ્રમાં છે ત્યાં મૂલ્યોનો સંદર્ભ આપોઆપ આવી જ જાય છે.
અને સંગીત વિશેષો, આપણે સંગીત સાંભળીને પણ ભાવ અનુભવીએ છીએ, એને રસ ન કહી શકાય?
ત્રિવેદીજી ભારતીય સંગીતના સંદર્ભમાં કહે છે કે રાગો મુખ્યત્વે ચિત્તની ત્રણ વૃત્તિઓ જગાડે છે. ઓજસ
એટલે કે ઉત્સાહ, વિસ્તાર.
હા, પછી પ્રસાદ એટલે પ્રસન્નતા, નિર્મળતા, અને માધુર્ય એટલે કે આર્દ્રતા, કોમળતા. આ ગુણોનો અનુભવ છે જે આહલાદક છે, પણ તે સાહિત્યના રસ જેવો નથી. સાહિત્યનો રસ તો વિભાવ, અનુભવ, સંચારી ભાવના જટિલ સંયોજનથી બને છે, અને સાહિત્ય મૂળભૂત રીતે શબ્દ અને તેના અર્થ પર આધારિત કલા છે.
એટલે જેમણે કહ્યું કે
કાવ્ય એ અર્થની કલા છે, શબ્દની નહીં. શબ્દ તો માધ્યમ છે, પણ મુખ્ય તો અર્થ છે.
આનો અર્થ એ થયો કે સાહિત્યના સૌંદર્ય અને આનંદના અનુભવમાં જીવન મૂલ્યનું સ્થાન ખૂબ મહત્વનું છે. પણ શું આ ઉપદેશ આપવા જેવું નથી? આપણે ઘણીવાર એવી વાત સાંભળીએ છીએ કે કલા તો કલા માટે હોવી જોઈએ, એમાં નૈતિકતા ન લાવવી જોઈએ.
ત્રિવેદીજી આ મુદ્દે બહુ સ્પષ્ટ છે. તેઓ કહે છે, સાહિત્યના સૌંદર્ય બોધમાં સ્ફુટ કે અસ્ફુટ રીતે જીવનના મૂલ્યો પ્રવેશ પામે જ છે, પામ્યા વિના રહેતા જ નથી.
ઓ, એટલે મૂલ્યો આવે જ છે.
હા, પણ, અને આ પણ મહત્વનો છે, તેઓ સ્પષ્ટ કરે છે કે આ મૂલ્યો બોધપાઠ તરીકે નહીં પણ સૌંદર્યના જ એક ભાગ તરીકે, સૌંદર્ય રૂપે જ આવવા જોઈએ.
એટલે કે કૃતિના અનુભવમાં વણાઈ ગયેલા હોવા જોઈએ, ઉપરથી ચોંટાડેલા નહીં.
બરાબર. પ્રેમ, કરુણા, ક્ષમા, સત્યનિષ્ઠા, ત્યાગ જેવા મૂલ્યોનું માત્ર કથન કરવાથી નહીં પણ પાત્રો અને ઘટનાઓ દ્વારા તેનો સાક્ષાત્કાર કરાવવાથી જે અનુભવ થાય તે મહત્વનો છે.
અને આવો અનુભવ હૃદયને ઊંડો આહલાદ આપે છે.
ચોક્કસ, આવા સાર્વત્રિક મૂલ્યોનો અનુભવ ઊંડો આનંદ આપે છે. ફરી શાકુંતલ પર જઈએ, જો તેનો અંત દુઃખદ હોત તો માત્ર રસાનુભવ જ ન બદલાત,
પણ અંતિમ આનંદનું સ્વરૂપ પણ બદલાઈ જાત.
હા, કદાચ તેમાં ખેદ, ગ્લાની કે વ્યથા ભળેલા હોત. ત્રિવેદીજી કહે છે કે જીવનની જટિલતાઓ, ગૂંચવણોમાંથી પસાર થઈને છેવટે કોઈ ઉચ્ચ સનાતન મૂલ્યના અહેસાસ દ્વારા જ્યારે મુક્તિનો અનુભવ થાય છે,
ત્યારે સાચી આનંદમય વિશ્રાંતિ મળે છે.
અને પ્રશમ એટલે કે ઊંડી શાંતિ, આ માત્ર સમસ્યાનો ઉકેલ નથી, પણ એક ઉચ્ચ સ્તરની સમજ અને શાંતિનો અનુભવ છે.
તો આ ઉત્તમ આનંદના ઘટકો કયા ગણાવ્યા છે ત્રિવેદીજીએ?
એમણે ત્રણ તત્વો કયા છે. પ્રકાશ
એટલે સમજણનો ઉદય, અજ્ઞાન દૂર થવો.
હા, બીજું પ્રીતિ એટલે કે સંભાવ, વિશ્વમૈત્રીની ભાવનાનો વિસ્તાર. અને ત્રીજું માધુર્ય એટલે કે કોમળતા, સુકુમારતા. આ આનંદ શોરબકોર કે તીવ્ર આવેગો પછીની શાંત, સ્થિર અને પ્રસન્ન મનોદશા છે. તે પ્રશિષ્ટ કૃતિના સમગ્ર સૌંદર્ય સાથે જોડાયેલો છે.
અને વિવેચકનું કામ શું?
આ આનંદને ઓળખવાનું અને ભાવકો સમક્ષ પ્રગટ કરવાનું.
બરાબર. તો એકંદરે આપણે જોયું કે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીના મતે સાહિત્ય એ જીવનની અસ્તવ્યસ્ત સામગ્રીને સર્જકની દૃષ્ટિ અને કલ્પના દ્વારા એક અર્થપૂર્ણ ઇષ્ટઘાટ આપવાની પ્રક્રિયા છે.
અને આ પ્રક્રિયાના અનુભવમાં ત્રણ સ્તર છે.
હા, કૃતિ સાથેના જોડાણ દરમિયાન ક્રમિક રીતે અનુભવાતો રસ,
પછી કૃતિના સમગ્ર સ્વરૂપની એક સામઠી અખંડ અનુભૂતિ એટલે સૌંદર્ય,
અને અંતે જીવનના ઊંડા મૂલ્યોના સાક્ષાત્કાર સાથે જોડાયેલી શાંતિ અને સમજણ આપતી ઉચ્ચ ભાવસ્થિતિ એટલે આનંદ.
એમણે આ ત્રણેય ખ્યાલોને માત્ર વ્યાખ્યાયિત જ નથી કર્યા, પણ તેમના સૂક્ષ્મ ભેદ અને એકબીજા સાથેના સંબંધોને પણ બહુ સરસ રીતે ઉજાગર કર્યા છે.
ખરેખર ત્રિવેદીજીનું આ વિશ્લેષણ સાહિત્યને સમજવા માટે એક મજબૂત માળખું પૂરું પાડે છે.
હા, પણ અહીં એક વિચાર આવે છે, ખબર છે?
શું?
વિચાર પ્રેરક સ્વરમાં, આજનું સાહિત્ય જુઓ, સિનેમા જુઓ, એમાં ઘણીવાર નૈતિક અસ્પષ્ટતા, ખુલ્લા અંત, પાત્રોની જટિલ મનોસ્થિતિઓ વધુ જોવા મળે છે.
હા, એ વાત સાચી છે. ઘણી કૃતિઓ આપણને અંતે પેલી આનંદમય વિશ્રાંતિ કે પ્રશમ સુધી નથી લઈ જતી. સ્પષ્ટ પ્રશ્ન છે,
શું આજની કૃતિઓ તાત્કાલિક અસર, ક્ષણિક આવેગ કે માત્ર રસના આસ્વાદ પર વધુ ધ્યાન આપે છે? અને ત્રિવેદીજી જે સમગ્ર લક્ષી, સૌંદર્ય અને મૂલ્ય આધારિત ગહન આનંદની વાત કરે છે, તેની ઓછી ચિંતા કરે છે,
અથવા તો
શું આનંદના નવા, વધુ જટિલ સ્વરૂપો ઉભરી રહ્યા છે, જેને સમજવા માટે આ માળખાને કદાચ થોડું વિસ્તારવાની જરૂર છે? આના પર વિચારવું રહ્યું.
ચોક્કસ, આ મુદ્દો વિચારવા જેવો છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.